એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં ચંદ્રવદન ચિમનલાલ મહેતા દ્વારા 1966માં લખાયેલ રૂપ ગઠરિયામાંથી સંપાદિત ટ્રેજેડીના જૂજવા રૂપ થકી નેધરલેન્ડના રોટરડામમાં આવેલા થિયેટરના પ્રવાસે હું કિરણ પટેલ તમને લઈ જઈશ. એક દિવસ રીટા આમને લાઇડન જતા પહેલાં હાર્લેમ પાસે એક નાનું ગામડું છે ત્યાં લઈ ગઈ. એ ગામડાનું નામ સ્પાર્ડન. અહીં એક નાનું મજાનું સ્મારક બતાવવા એ લઈ આવી હતી. પેલા નાના છોકરાની વાત, બંધમાં બાકોરું પડ્યું એટલે એમાંથી દળદળ વહેતું પાણી ગામમાં ફરી વળી તેને તારાજ ન કરી મૂકે તે માટે પેલો નાનો છોકરો એમાં આંગળી ભેરવી અને પછી પોતાની પૂંઠ દબાવી ઠૂંઠવા તો આખી રાત બેસી રહ્યો અને ગામ લોકને બચાવી લીધું. વાત કાલ્પનિક પણ મુલ્ક મશહૂર, જગ મશહૂર પણ કહેવાય એવી. કરતા કારવતાઓએ એ વાતને બાળબચ્ચાઓના અને કિશોર કિશોરીઓના મગજમાં ઉગતી વયમાં ઠસી જાય અને જિંદગી સુધી ભૂલાય નહીં એટલા માટે એને ડોશીમાની વાતથી માંડી પાઠ્યપુસ્તકોમાં, અભ્યાસક્રમમાં, કહાવત કથાવટમાં એવી તો મહેલાવી બહેલાવી મઢી દીધેલી કે ખોટી છતાં સૌ ખરી જ માને અને દેશદાઝની અગનજ્યોત પ્રજ્વળતી રહે. સૌ કોઈ દેશમાં એ પ્રમાણે જ થાય. સવારે લાઇડન, ત્યાં જમી રોટરડામનું એક થિયેટર અને મ્યુઝિયમ જોવા જતા હતા. 1940માં સતત આગ વર્ષાએ 7-8 લાખની વસ્તીવાળા આ શહેરને બાળીને ખાક કરી નાખ્યું હતું. કુદરત જો વિસુવિયસનું મોં ફાડી ચોગમ કિલોના કિલો સુધી આગના પ્રચંડ કોઠ ફોડી ધુઆંધાર કરી નાખે, ધગધગતા અગનરસની નદી વહેવડાવે, તો કુદરત સાથે સરાસરી કરનાર માણસ પણ એ દિશામાં ગાંજો જાય એ કેમ બને? હિટલરે વેરેલા એ સર્વનાશનું કારણ નદી, એક નહીં બે નદી. જર્મનીમાંથી અહીં વહી આવતી આપણી રાઇન અને બેલ્જિયમમાંથી આવતી માસ, એ બે નદીઓએ રોટરડામ અને ડોડ્રેચ વચ્ચે જે પ્રકારની હાથ ગૂંથણી કરી છે એ જોતાં તો એમાંથી એ બેને ક્યાં છૂટી પાડવી એ એક ભારે કોયડો બની રહે છે. પરિણામે રોટરડામ દુનિયામાં બીજા નંબરે આવતું મોટામાં મોટું બંદર બની રહે છે. નદીમુખે આવું બંદર હિટલરથી કેમ સહ્યું જાય? બહારથી આવતો શસ્ત્ર સરંજામ અહીં જ ખડકાતો જાય એટલે એણે એક જ દિવસમાં શહેર, બંદર અને ગોદીના ભૂક્કા બોલાવી દીધા. રાઇનની છાતી ઉપર જ ત્રાટકીને એ અવદશાનું સ્મારક ખડું કરી દીધું છે. એ પરથી આટલો માર પડતાં પણ ભોંય પડતો માનવ નિરાધાર નથી એનો મર્મસૂચક અને દર્દજનક ખ્યાલ આવે છે. ગ્રીસમાં નાટકના બીબામાં ભારોભાર ટ્રેજેડી કંડારાયેલી મળે છે. એમાં શાપ, દેવોની અવકૃપા, માનવ અને અમાનવ વચ્ચેનો સંઘર્ષ, દુઃખની પરંપરા એમ જાત જાતના લક્ષણો છણાયેલા આજે આપણી સમક્ષ મોજૂદ છે. માનવી એમાં રીબાય છે, દુઃખોની સામે લડે છે, પડે આખડે છે, સંતાપના અગ્નિમાં જળે છે ને એવી જાત જાતની અનુભવ પરંપરામાંથી પસાર થતાં એ વિરલો લોકોની દયા અનુકંપા પણ પ્રાપ્ત કરે છે. ગ્રીક ટ્રેજેડીને રાસે અને કોર્નિલે ફ્રાન્સમાં અપનાવી, શેક્સપિયરે નવા ગાંઠાઠ આપી ઇંગ્લેન્ડમાં વિકસાવી, ઇપ્સન ટ્રાઇનબર્ગથી એલિયટ ક્લોડેલ, બ્રાક સાર્ત્ર સુધી સૌએ પોતપોતાની મતિ અનુસાર એને મઠારી. પણ આજે હવે અભ્યાસી વિવેચકો ટ્રેજેડીના બંધનનો અંત આવ્યાની વાત સ્વીકારે છે. સર્ચ ઓફ ટ્રેજેડી, ક્વેસ્ટ ઓફ ટ્રેજેડી અને તાજેતરમાં ડેથ ઓફ ટ્રેજેડી, આ છેલ્લા દાયકાના 3 સંશોધન પુસ્તકોનો એ જ એક સૂર છે કે ઈશ્વરમાંથી શ્રદ્ધા ચડી જતાં, નાસ્તિકવાદ વધતાં, હવે નાટકના બીબામાં ટ્રેજેડીનો પહેલાં જેવો ઘાટ ઘડાવો અશક્ય છે. બને એ ખરું પણ હોય, પરંતુ શહેરોના શહેરોનો નાશ કરવો એ એકની ટ્રેજડી નહીં પણ અનેક સામાન્ય માણસોની ટ્રેજડી નહીં કહેવાય? અને એ જ ઘવાયેલા ચીંથરે હાલ થયેલા માણસો શહેરની નવેસરથી પાછી બાંધણી કરે છે, એ પણ એમની વીરતા ન કહેવાય? ડેથ ઓફ ટ્રેજડીમાં એના લેખક જ્યોર્જ સ્ટાઇનર પુસ્તક પૂરું કરતાં પોતાનો એક અનુભવ ટાંકે છે. તાજેતરમાં જ એ ભાઈ પોલેન્ડના પ્રવાસે જતા હતા. એક ખંડિયર જેવા સ્થાનમાંથી ટ્રેન પસાર થતી હતી ત્યારે સાથીદાર પ્રવાસીઓમાંના એક પોલેન્ડવાસીએ એને કહ્યું, આ એ જ ટેકરી, અહીં એક મઠ હતો, જર્મનોએ જે રશિયન અફસરોને પકડેલા એમને અહીં કેદમાં રાખેલા. લડાઈના અંતભાગમાં એટલે કે લગભગ 1944માં જર્મન લશ્કર પીછે કદમ કરતું મોસ્કોથી પાછું ફરતું હતું ત્યારે આ કેદખાનામાં કોઈને કશો ખોરાક પહોંચતો નહીં. દરવાનોએ તો આસપાસના ગામડામાંથી લૂંટી લાવી ચલાવ્યું, પણ રખેવાડીમાં રાખેલા કૂતરાઓને કંઈ ખાવાનું મળ્યું નહીં અને એ ભૂખ્યા ડાંસ થઈ ગયા. એટલે જર્મન રખેવાળોએ એક કૂતરા પેલા કેદીઓ ઉપર છૂટા મૂકી દીધા અને એમ કૂતરાઓના પેટ ભરાવ્યા. કૂતરાઓ તો કેદી અફસરો ઉપર તૂટી જ પડ્યા અને એમાંના ઘણાને તો જીવતા જ ખાધા. આખરે પેલા રખેવાળોને પણ જ્યારે નાસવાનો વારો આવ્યો ત્યારે તેઓ બચેલા કેદીઓને એક ભોંયરામાં પૂરી તાળું મારી નાઠા. એમાંથી ભૂખમરાથી પીડાતા, એકબીજા પર ઘુરકતા અને આખરે એકબીજાને મારી ખાતા છેવટે બે જણા જીવતા રહ્યા હતા. ત્યારે સોવિયેટ લશ્કર કૂચ કરતું આવી ચડ્યું. એમણે ભોંયરું ખોલ્યું ત્યારે હાડકાના મૂળદાઓ ઉપર ફક્ત બે રશિયન અફસરો માંડ જીવી રહ્યા હતા. એમની પાસેથી હકીકત સાંભળી એમને તરત પેટ પૂરું ખાવાનું આપવામાં આવ્યું. પછી એમને રાતે ખૂણામાં લઈ જઈ ગોળીથી વીંધી નાખી એમના પણ મૂળદા પાડવામાં આવ્યા. કારણ, રખેને લશ્કરના બીજા માણસો જાણે કે એમના અફસરોના આવા હાલ થયા હતા, એ દહેશતથી પેલા બેને મૂળદા ભેગા કરવામાં આવ્યા અને પછી આખો મઠ તરત બાળી નાખવામાં આવ્યો. આય એક આ જમાનાની ટ્રેજડી, અને એવી તો કેટલી સર્જાતી હશે ખરું, પણ એમાં શ્રદ્ધાની, ઈશ્વરના અસ્તિત્વની કે દૈવી કોપ કે શાપની વાત ગૂંથવામાં આવી નથી. ઉપરના જેવા તો કંઈક કથા કિસ્સાઓ બન્યા જ કરે છે અને બન્યા કરશે એવું લાગે છે. શું થાય? કંઈ નહીં થાય. સ્વિટ્ઝરલેન્ડ, જર્મની ઘૂમી અહીં સુધી રાઈન દોડી આવી છે. એને પડખે જ એની આસપાસની ભૂમિ ઉપર કેટલા લોહી રેડાયા હશે અને કરુણાજનક કિસ્સાઓ બન્યા હશે એનો અંદાજ કોણ કાઢી શકે? એ લોહી રેડાયા, નદીમાં વહ્યા અને અહીં સાગરમાં એ ભળ્યા. એમાંથી કંઈક કવિઓએ ગીતો ગાયા, ગાથાઓ ઘડી, રોમાંચક સંગીત સર્જ્યું, એ પણ આ રાઈને સાંભળ્યું અને સાગરને મળવાના સ્થાનક ઉપર નદીમુખ આગળ જ ઉપરથી અગનવર્ષા પણ ઝીલી. કોનો વાંક? માનવ માનવનો સંહાર કરતો જ આવ્યો છે, એમાં માનવનો વાંક કે આવા ચોકઠાં ગોઠવનાર વિધાતાનો વાંક? ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર મોરારજી દેસાઈ કહે છે કે જો મહાભારતનું યુદ્ધ ન ખેલાયું હોત તો ભારતનો ઇતિહાસ વળી જુદો જ લખાયો હોત. બરાબર. અને એ યુદ્ધનો પ્રસંગ ન સાંપડ્યો હોત તો કદાચ કર્મયોગનું નિરૂપણ કરનારી ગીતા પણ કૃષ્ણે ન ગાઈ હોત. અને ગીતા વિનાનું ભારત તે વળી કેવું થાત? જો અને તો ના, આવા બુદ્ધિના સટ્ટાને અંત જ નથી. ઘટના બને જાય છે, માણસ અટકાવવા ધારે તોય બને છે અને બનાવવા મથે તો બનતી પણ નથી. પણ એ બધામાંથી અંતે સાર એક જ મળે છે કે માણસ પડ્યો પટકાયો ત્યાંથી પણ ઊભો થવા હામ ભીડે છે. ભસ્મીભૂત ભંગારમાંથી પણ નવું રોટરડામ એક દાયકામાં ખડું કરી દીધું. જૂના ઘાની એક એક નિશાની ભૂંસી નાખી, એ જ રાઈનને ફરી શણગારી, અહીં જ અપરંપારના પહોળા રસ્તા બાંધી, ફરી ઇમારતો ચણી, જૂનવાણી ધરતી ઉપર તદ્દન નવી જ ઢબનું નૂતન શહેર સર્જી ફરી વ્યવહાર શરૂ કરી દીધો છે. અને એ થકી પણ અદકી અને સગવડ ભરેલી કાચ, લોખંડ અને લક્કડ, તાણ્યા તૂણ્યા કાચ અને શેડભેડમાંથી ઘટાવેલા પદાર્થોમાંથી આંખને ઠારે એવા ઘાટની નાટકશાળાઓ પણ એણે બાંધી. આ થકી યા આ સ્થાને નહીં જ બંધાય એવું કહેનારા ત્યાં નથી. નાટકશાળાની તેવડી જરૂરત શી એવી ચર્ચા કરનારા તો ત્યાં નથી જ નથી. નાટકશાળામાં આટલી સગવડવડી શાની હોવી જોઈએ એવું પૂછનારાએ નથી. નાટકશાળા એટલે નાટકશાળા, એમાં શું શું હોવું જોઈએ એ વિશે આપણે વિચારી ગયા છીએ એટલે અહીં લંબાણ નહીં કરીએ. આપણે રોટરડામના શોબર્ગ થિયેટરમાં હેનરી ધ ફોર્થનું નાટક જોવા જઈને બેસીએ એ પહેલાં ત્યાંના બોયમેન્સ મ્યુઝિયમમાં વોન્ડર, નિર્નિયા ટિશ્યા કે રેમ્બ્રાની એકાદ ચિત્રકૃતિ કે રોંદા યા માઇલોલની થોડીક શિલ્પકૃતિઓ જોઈ લઈએ. વોન્ડર નિરનું સંધ્યાટાણે પવનચક્કીઓનું ચિત્ર જુઓ તો ખરેખર આપણે ડોન કિહોટેની મનોદશાવાળા ન હોઈએ તો પણ દૂરથી એ રાક્ષસો જેવી જ લાગે. એવા બધા ચિત્રો જોઈ નાટકશાળા તરફ વળીએ. રોટરડામનું શોબર્ગ થિયેટર એટલે આરામથી બેસી નાટક જોવા માટે 1260 બેઠકો. ઉપરની ત્રીજી ગેલેરીના દાદરા ચડવાની હિંમત નહોતી એટલે ત્યાંની ત્રીજી બાલ્કનીની 12મી હાર એટલે કે પહેલેથી 44મી હારમાં બેસી કેવું દેખાય કે કેટલું સંભળાય એનો મને અનુભવ નથી. પરંતુ ત્યાં બેસનારાઓ પણ હતા અને શાંતિથી સાંભળતા હતા એટલે માઇક્રોફોનના કૃત્રિમ સાધન વિના પણ ત્યાં અવાજ રેલાવી શકાતો હશે એ દેખીતું છે. પારિસમાં થિયેટર દ શાલિયો નામની એક જૂની ઇમારત છે. ત્યાં થિયેટર નેશનલ પોપ્યુલર નામની સંસ્થાના સંચાલક, અજીબ પ્રોડ્યુસર અને નટ જ્યાં વિલરે ફ્રાન્સના પ્રખ્યાત અભિનય કલાના ખાં ગણાતા જ્યાં લુઈ બારો, ચાર્લ્સ ડલિન અને લુઈ જોવે જેવા શિક્ષકો પાસે બેસી શીખી સાથે કામ કરી સારી ખ્યાતિ સંપાદન કરી છે. પોતે ફ્રેન્ચ પણ 1945માં ઇલિયટનું મર્ડર ઇન ધ કેથેડ્રલ અંગ્રેજીમાંથી ફ્રેન્ચમાં ભજવી માન ચાંદ મેળવ્યા ત્યારથી તો એની કીર્તિનો વાવટો આજ સુધી ઊંચે ને ઊંચે ફરકતો રહ્યો છે. પોતે ફ્રેન્ચ છતાં જર્મની, ચેકોસ્લાવાકિયા અને ઇંગ્લેન્ડમાં એડિનબર્ગ ફેસ્ટિવલમાં નાટકો કરી એણે ભારે નામના મેળવી છે. યુરોપ જાઓ તો પારિસ જવાના જ. તો TNP થિયેટર નેશનલ પોપ્યુલરમાં જઈ વેલેરને શેખેન્ડ કરી આવજો અને નાટકની ટિકિટ ખરીદજો. માણસ તો અચ્છો છે જ પણ કામ અજબ ગજબનું કરી શકે છે. નટ નાટકશાળા માટે એણે પોતે નિશ્ચિત આદર્શો વિચાર્યા છે અને એ સિદ્ધ કરવા એ જહેમત કરે છે. નાટકમાંનું રહસ્ય, એનું તત્વ, એનો નક્કર સંગીન મર્મ એ બહાર લાવે, રજૂ કરે, મૂળ વાતને બરાબર વળગી રહે, એને પ્રગટ કરે. અભિનય કરતાં પણ એ જ ધ્યેય ધ્યાનમાં રાખે. લોકમાનસને નાટકશાળા વગર ચાલે જ નહીં એવું કરી મૂકે. છાપું, નળમાં પાણી, રાંધવાનો ગેસ યા વીજળીક શક્તિ, ઘરમાં સ્વચ્છતા, એ બધા જીવનમાં જેટલા નિત્ય ઉપયોગી છે એટલી જ મહત્વની નાટકશાળા છે એવું એ મનાવે. ત્યાં ગયા વગર લોકને ચેન ન પડે એવું એણે કરી મૂક્યું છે. ના, ફક્ત મારા જ નાટક જોવા આવે એવું કહેવાનો મારો આશય છે જ નહીં. સારી રીતે ભજવાતી કોઈ પણ અચ્છી નાટક કૃતિઓ તેઓ જોતા થાય એટલું જ માગું છું એમ કહે છે. ખરેખર જબરો માણસ છે એટલે કે એનામાં અખૂટ શક્તિ અને તાજગી છે. થિયેટર દ શાલિયોમાં નાટક થાય પછી ખવાય, નાચવું હોય તો નચાય, નાટક ન હોય ત્યારે નાટકનું પઠન થતું હોય તો એમાં હાજરી અપાય. કવિતા વાંચન થાય, કંઈક રમવું હોય તો રમાય, ચર્ચા થાય અને વચ્ચે વચ્ચે સિનેમું જોવું હોય તે પણ જોવાય. આ બધા માટે ટિકિટો સસ્તી, ખૂબ જ સસ્તી, કાળા બજાર જેવું નામ નિશાન નહીં. એ થાય છે એવું લાગે કે વ્હીલરે તાબડતોબ એના ઉપાયો શોધી અમલમાં મૂક્યા જ હોય. એને સરકારની મદદ, પોલીસની મદદ, મિત્રોની મદદ અને પોતાનામાં કૌવત કરામત, પછી શું જોઈએ? પડદો ખુલ્યો. રીટા ટ્રમવેલનો કેટલો આભાર માનું. એ સાથે ન હોત તો વ્હીલર સાથે મને કોણ ભટકાવત? ઠાવકી, દેખાવડી, નાટકની શોખીન, ભણેલી ગણેલી, એકાદ એમ્બેસીમાં એ રીટા કામ કરે. એ જ્યારે જ્યારે મારી સાથે આવતી ત્યારે મારું મન એટલું કચવાયેલું રહેતું હતું, પણ એ હસીને કહેતી, તમે શા માટે એટલી બધી ચિંતા કરો છો? કાલે સાંજે તો અમે પાછા મળીશું જ. એને એક બોયફ્રેન્ડ, મારી સાથે નાટકમાં આવવાનું હોય ત્યારે રીટા એ ફ્રેન્ડને ના પાડે, એમ એમની જુદાઈ મને ગોઠવતી નહોતી. હું કહું આપણે ત્રણ ટિકિટ લઈએ, તો એની પણ ના. આખરે એક દિવસ નાટક પછી અમે ત્રણે સાથે જમ્યા. મેં ટ્રેન પકડી અને એનો બોયફ્રેન્ડ એને મુકામે મૂકવા યા ફરવા લઈ ગયો ત્યારે મારો જીવ હેઠો બેઠો. આપણે ત્યાં બે સખી જીવડાનો મેળ જામતા એમને મળતા અટકાવનારા, બેના લાગણી વિકાસમાં ફાચર મારનારા, પ્રણય પંથમાં કાંટો પાથરનારા કંઈક મા બાપો, વડીલો અને મિત્રોના વર્તન જોઈ જોઈ હું આ પાઠ શીખ્યો હતો કે ક્યાંક બે જીવડા આ દુખિયારા સંસારમાં ઘડીભર સુખી થતા હોય તો ભલે મળે, એમાં આપણે ક્યાં વચ્ચે અંતરાયરૂપ થવું. હેનરી ચોથા તરીકે હાથમાં તલવાર લઈ, રાજવી ઝભ્ભો પહેરી, ત્રિકોણ મુખડાની ચમકતી આંખો વિસ્ફારિત કરી વ્હીલરે રંગભૂમિ સચેતન કરી ત્યારે મન ભારે આનંદની ઉર્મિથી સભર થઈ ગયું. આ તે નટ અને એનો અભિનય, ઇંગ્લેન્ડનો રાજા હેનરી નહીં અને એના લેખક પણ શેક્સપિયર નહીં. આ તો 1867માં જન્મી 1936માં અવસાન પામેલા પ્રખ્યાત નાટકકાર લ્યુઈજી પિરાન્ડેલોની કૃતિ. ગમ્મત તો જુઓ કે મૂળ નાટક ઇટાલિયનમાં, ભજવે છે મશહૂર નટ તે ફ્રેન્ચ, અને ભજવાય ડચ પ્રજાની સમક્ષ હોલેન્ડમાં, અને એ જોવા જનારાઓમાં એક તે ગુજરાતી. કઈ ભાષા છે એની કોઈ ઝઘડ પંચાત પણ નથી કરતું. ભારતમાં પિરાન્ડેલોનું 6 પાત્રો નાટકકારની શોધમાં એ નાટક લોકપ્રિય થઈ ભજવાતું રહ્યું છે. એની આકૃતિ પણ પંકાયેલી છે. સત્ય એટલે શું? લ્યો, સવાલ કાઢ્યો. જાણે હું એનો જવાબ જાણું છું અને તમે વળી એનો જવાબ જાણે જાણતા હશો. પિરાન્ડેલો કહે છે કે દરેક વ્યક્તિનું વ્યક્તિગત સત્ય, એ વળી એના સંજોગો પ્રમાણે નોખું નોખું. બે વ્યક્તિ વાચા દ્વારા એકબીજીને કંઈ જ કહી શકે નહીં, કહે સમજે એમ વ્યવહાર ચાલે છે, પણ વાચા એ છે નબળું માધ્યમ. એક કહે ત્યારે એના મનમાં શું હોય અને બીજો પોતાની મતિ અનુસાર સમજે શું? જિંદગી જ્યાં અસત્ય માયાજાળ છે ત્યાં વળી સત્ય ક્યાં શોધવા જઈએ? છતાં માણસ પોતા તેમજ બીજા માટે પોતાની આસપાસ આ જ સત્ય છે એવી એક સૃષ્ટિ સર્જવા વલખા માર્યા જ કરે છે અને આખરે એમાં ફસાયેલો રહે છે. પણ પરદો ખુલ્યો ત્યાર પછી આપણે આશા લપલપાટમાં દાખલ થઈ ગયા. 20 વર્ષનો હતો ત્યારે આ એક ઉમરાવ ઘોડા પરથી ગબડી પડ્યો હતો અને એ પછાડને પરિણામે એના મગજમાં એક એવો ભ્રમ ભરાઈ બેઠો હતો કે પોતે જર્મનીનો 1077ની સાલમાં થયેલો રાજા ચોથો હેનરી જ છે. આ માન્યતાને લઈને એણે એની આખી રહેણાંક પણ એ પ્રકારની જ કરી નાખી હતી. 1 કિલ્લામાં ઘોડે સવારો અને સાથીદારોને લઈને રહેતો. એ જેમ માનતો એમ એની આસપાસના પણ એને હેનરી ચોથો જ મનાવતા. આવા બ્રહ્મા જ એ જીવતો એક દિવસ એની ઉમરાવજાદી ભત્રીજી એક નવા ડૉક્ટરને લઈને એને મળવા તેમજ એને તપાસાવવા ચડી આવે છે અને ડૉક્ટર એને કહે છે કે તમે હેનરી ચોથા થવાનો જાણી જોઈને ઢોંગ જ કરો છો, બાકી તમારું ડાગણું ખસી ગયું છે ને એથી એવું માનો છો એ વાત આખી ખોટી. ઢોંગ શબ્દ સાંભળી રાજા ઉશ્કેરાયો અને તરત પેલાને કટાર ભોંકી ઠાર કરી નાખ્યો. માણસ પોતાનો ઓળો ઊભો કરી એ ઓળો જ સાચો એવું મનાવવાના સતત પ્રયત્ન કરતો હોય છે. એમ પોતે હેનરી નથી, છતાં હેનરી છે એ જ ભૂત જીવનભર એણે ચલાવ્યા કર્યું એવી માન્યતામાં એ પોપની પાસે પણ જાય છે અને જાત જાતના કરતૂકો કરી એવી માન્યતામાં એ પોપ પાસે પણ જાય છે અને જાત જાતના કરતૂતો કરી બેસે છે. જગત જ ભ્રમ તો જીવન પણ ભ્રમ જ છે, સકળ માયાનો ખેલ છે. જ્યાં વિલર પોતાની બે આંખ મારફત જ બનાવટી હેનરીને સાચા હેનરીના સ્વરૂપમાં છતો કરે છે, આંખ ઉપર અત્યંત સુરીલો મીઠો અને સંવેદનશીલ અવાજ શ્રોતાઓના જીગરને રસમાં તરબોળ કરી નાખે છે. આ સાદ શક્તિથી જ મોટાભાગના નટોએ પ્રેક્ષકોની દુનિયા સર કરી છે. નાટકની દ્રષ્ટિએ આકૃતિમાં શેક્સપિયરની તોલે પહોંચે એવો સંઘર્ષ નથી. માનવીએ પોતાની આસપાસ ગૂંથેલી માયાજાળ અને એમાં છેદ પડતા માનવીના પ્રત્યાઘાતો બસ. પરંતુ વ્હીલર્સ એ કૃતિને જે રીતે સજીવન બનાવે છે એમાં જ એનો કલાકિસ્સબ છે.